તારીખ 23/1/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 436 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 375
અમે તો શુભ પરિણામથી આગળ જઈ શકતા જ નથી, તો શું કરવું? પરિણામના ત્રણ પ્રકાર છે, અશુભ, શુભ અને શુભ. શુભાશુભ પરિણામે તો બધા સંસારી જીવો પરિણમે છે. ધર્મના ક્ષેત્રમાં શુભ પરિણામ વધારે હોય છે, અશુભ પરિણામ ઓછા થાય છે. ધર્મ પ્રવૃત્તિના ક્ષેત્રમાં જેના પરિણામ છે એને શુભ ભાવ વધારે થાય, અશુભ ઘટે છે. ચર્ચા કરનારે એમ પ્રશ્ન કર્યો છે કે અમે આથી આગળ જે શુદ્ધ પરિણામ છે, વિતરાગ ભાવ છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન છે, એ બધા શુદ્ધ પરિણામ છે. જો કે શુભાશુભ છે એ ચારિત્રના પરિણામ છે, અને ચારિત્રમાં શુદ્ધના પરિણામ શુદ્ધિ એટલે વિતરાગતા છે. સમ્યક દર્શન અને મિથ્યા દર્શનને શુભાશુભનો કાંઈ વિશેષણ લાગતું નથી, એમ સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાનને પણ કાંઈ શુભાશુભનું વિશેષણ લાગતું નથી. શુભ અને અશુભ એ ચારિત્ર ગુણની પર્યાયમાં થાય છે. ચર્ચા કરનાર માણસો પણ મુખ્યપણે ચારિત્ર ગુણની ચર્ચા કરે છે, શ્રદ્ધા જ્ઞાન ઉપર ધ્યાન ઓછું જાય છે. ખરેખર જે સુધાર કરવાનો છે એ શરૂઆત વાળાને તો શ્રદ્ધા જ્ઞાનમાં સુધાર કરવાનો છે, ચારિત્રમાં નહીં. શ્રદ્ધા મિથ્યાત્વમાં મંદ પડે, મિથ્યા શ્રદ્ધા મંદ પડે, અને જ્ઞાનમાં વિવેક આવે, સૂઝ આવે, હિત અહિતની એટલી નિર્મળતા આવે, એ પહેલા જરૂરી છે. ચારિત્રનો વિષય ગણો છે, ઉદય પ્રમાણે ચારિત્રના પરિણામ તો થવાના. અને કદાચ એમાં મંદ થાય તો એની કોઈ વિશેષતા નથી. અશુભ ઘટીને શુભ થાય મિથ્યાત્વની અવસ્થામાં તો એની કોઈ વિશેષતા નથી, એનું કોઈ મૂલ્ય નથી. એટલું પણ ચારિત્રની પર્યાયમાં રસમંદતા થાય, શુભ અને અશુભ બંનેમાં રસમંદતા થાય, તો એ કંઈક ગણનાને પાત્ર પ્રકાર છે, એ પ્રકાર ગણનાને પાત્ર છે. હવે એ કોઈ ચર્ચા નથી. ચર્ચાનો પ્રશ્ન એટલો જ દીધો કે અશુભ થોડું ઘટ્યું છે, શુભમાં આવ્યા છે, અને પછી અહીંથી કાંઈ આગળ ગાડી આગળ ચાલતી નથી, આટલો જ પ્રશ્ન. હા, શુભમાં પણ રસ ઓછો થાય એ આત્મશુદ્ધિ ઉપર વજન હોય તો થાય, નહીતર માણસ અશુભ છોડીને શુભના રસમાં ચડી જાય છે, અને બહુ ભાગ ધર્મના ક્ષેત્રમાં એ દશા થાય છે. અશુભ છોડે છે અને શુભના રસમાં ચડી જાય છે. જેનો આત્મશુદ્ધિ ઉપર લક્ષ નથી એની પ્રાય એ દશા થાય છે. શુભ કે રસ મેં જો ભી શુભ ભાવ કરેગા, શુભ ક્રિયા કરેગા, उसमें उसको बहुत रस आएगा। जैसे कोई भक्ति करने वाला है तो बहुत भक्ति करेगा, बहुत रस से भक्ति करेगा। इसको पूजा करने का रस ज्यादा है, बहुत रस से पूजा करेगा। ऐसे अनेक प्रकार के बाह्य क्रिया है, તે વાયુ ક્રિયા પ્રમાણે અનુસરીને જે શુભ પરિણામ થાય એમાં રસ આવે। આત્મશુદ્ધિ ઉપર લક્ષ હોય તો ફરક પડે। સમાધાન વિકલ્પ વચ્ચે આવે એટલે કે શુભ ભાવ આવે, પણ શુભની પાછળ તેની ગતિ જ્ઞાયક તરફ રહેવી જોઈએ। શું છે? આત્મા તરફના પરિણામ લઈ જવા જોઈએ। શું શુભ વિકલ્પ તો આવશે, આત્મશુદ્ધિ તરફ જવા વાળા જીવને પણ અશુભ ઘટીને શુભ તો થશે, પણ લક્ષ આત્મા તરફનું હોવું જોઈએ, આત્માની શુદ્ધિ તરફનું હોવું જોઈએ। એવી રીતે પરિણામની ગતિ થવી જોઈએ। શુભભાવ આવવા જ ન જોઈએ મુમુક્ષુની ભૂમિકામાં, એવો અહીંયા કહેવાનો આશય નથી। કેમ કે તો આવવાના, અને અશુભ ઘટીને શુભ આવે એ તો સ્વાભાવિક વાત છે। વજન બિલકુલ ન આવવું જોઈએ, નિષેધ પણ આવવો જોઈએ, નિષેધ પણ આવવો જોઈએ। આત્માના આદરપૂર્વક પણ નિષેધ હોવો જોઈએ, તો પણ આત્માના આત્મશુદ્ધિના આદરપૂર્વક નિષેધ હોવો જોઈએ। એકલો નિષેધ પાછો અશુભમાં લઈ જાય, એટલે નિષેધ છે એ વિધિની અપેક્ષા રાખે છે। કઈ વિધિથી તમે નિષેધ કરો છો તો તે નિષેધ યથાર્થ છે અથવા અયથાર્થ છે એમ નિશ્ચય થાય। હા, નહીતર શુભમાં ચાલે ને। નિશ્ચયાભાસીની દશા એવી વિચિત્ર થાય છે કે આત્માનો આદર કરતો દેખાય છે, શુભનો નિષેધ કરતો દેખાય છે, અને અશુભમાં ચાલ્યો જાય છે। આવું થાય છે, તો પણ ભૂલ છે। આત્માનો આદર જ ન હોય ને શુભનો નિષેધ કરે તો અશુભમાં જાય છે, પણ અયથાર્થ પ્રકારે આત્માના આદરમાં શુભનો નિષેધ કરે તો પણ અશુભમાં ચાલે છે। યથાર્થ પ્રકારે હોવું જોઈએ। વિકલ્પમાં ઊભો છે એટલે વિકલ્પની ભૂમિકામાં જીવ ઊભો છે એટલે વચ્ચે વિકલ્પ આવ્યા કરે છે, પરંતુ તેની પાછળ શુદ્ધાત્માનું ધ્યેય હોય કે તે કેમ પ્રગટ થાય, એમ આ મુખ્ય વાત છે। ધ્યેય કયો, લક્ષ્ય કયો, એ આત્મા તરફે હોવું જોઈએ। વચનામૃતમાં એમણે એક વાત લીધી છે, મુમુક્ષુ જીવને શુભ ભાવ થાય પરંતુ આત્મા તરફની એની શોધ છે એ મટી ન જાય, મને આત્મ સ્વરૂપ કેમ પ્રગટે એવી અંતરખોજ ચાલુ રાખવી જોઈએ। એ ચાલુ રહેતા રહેતા શુભ ભાવ આવે તો એનો રસ નહીં ચડે, નહીં તો રસ ચડી જશે। બાહ્યક્રિયાવાળાને શુભભાવનો રસ ચડે છે, અને શાસ્ત્ર વાંચવાવાળાને ક્ષયોક્ષમ જ્ઞાનનો રસ ચડે છે। જેમ શુભભાવ બાહ્ય પરિણામ છે એમ જ્ઞાનનો ક્ષુભક્ષમ અને શાસ્ત્રનો ઉઘાડ એ પણ બાહ્ય પરિણામ છે. અને જેને બાહ્ય પરિણામનો રસ છે તેને અંતર પરિણામના રસનો અભાવ છે. એટલે જ્ઞાનીના માર્ગમાં તો ચારે પડખેથી વાત છે. બાહ્ય પરિણામ એટલા ચારિત્ર ગુણના નહીં, જ્ઞાન ગુણના પણ જે બાહ્ય પરિણામ છે એનો પણ રસ વધવો નહીં જોઈએ. જેમ શુભનો રસ નહીં વધવો જોઈએ એમ શાસ્ત્રના બાહ્ય જ્ઞાનના ઉઘાડનો રસ પણ નહીં વધવો જોઈએ. બહુભાગ જે જીવો શાસ્ત્રો ઘણા વાંચી અને વિદવત્તામાં આવી જાય છે કે જાણપણામાં આવી જાય છે એમાં એ રસને લઈને આવી જાય છે, તો ત્યાં પણ જ્ઞાનીઓએ લાલ બત્તી મૂકી છે. જેમ શુભાશુભ ઉપર લાલ બત્તી મૂકી છે એમ બાહ્ય શુભક્ષમ જ્ઞાન ઉપર પણ લાલ બત્તી મૂકી છે. એ દિશામાં નથી જવાનું, અંતરમાં વળવાનું છે, આત્મા તરફ વળવાનું છે. તો બાહ્ય પરિણામોમાં શું આગળ જેટલો વધે એટલો દૂર જઈશ, જેટલો આગળ વધે એટલો દૂર જઈશ. અને એને સંકેત કળશ ટીકામાં રાજમલજીએ બહુ સારી રીતે કહ્યું છે, ઘણી જગ્યાએ કહ્યું છે, ઘણા કળશમાં એ વાત લીધી છે. શું કહે છે, વિકલ્પમાં ઊભો છે એટલે વચ્ચે વિકલ્પ આવ્યા કરે છે, પરંતુ તેની પાછળ શુદ્ધાત્માનું ધ્યેય હોય કે તે કેમ પ્રગટ થાય. અથવા એમ પણ પ્રશ્ન કરનારને પૂછી શકાય કે તમે એમ કહો છો કે શુભ પરિણામ થયા કરે છે, શુભ પરિણામ થયા કરે છે, પણ એથી આગળ જવાતું નથી, પણ તમે અભિપ્રાયને તપાસો કે એ શુભ પરિણામ કરવા પાછળ તમારો અભિપ્રાય શું છે, કયા અભિપ્રાયથી કરો છો તમે. એક આત્મકલ્યાણ સિવાયનો બીજો કોઈ અભિપ્રાય હોય તો સાચી દિશામાં પરિણામની ગતિ નહીં થાય, અથવા આત્મા પ્રત્યે પરિણામની ગતિ નહીં થાય. તેવી પરિણતિ અંદરમાં પ્રગટ કરવા માટે પ્રયત્ન કરે તો થાય. શું કહે છે, શુદ્ધ આત્મા પ્રત્યેની પરિણતિ પ્રગટ કરવા માટે અંદરમાં પ્રયત્ન કરે તો થાય. શું આ પ્રયાસની વાત આવે, માત્ર વિચારની વાત ન હોય, હવે પ્રયાસની વાત આવે. કેમ એટલે એમ લીધું એમણે કે અહીંયા આવવાવાળા સોનગઢ આવવાવાળા મુમુક્ષુઓ શાસ્ત્ર અભ્યાસ તો કરે છે, બીજા પણ શું પરિણામ થાય છે, શાસ્ત્ર અભ્યાસ કાળે પણ શું પરિણામ થાય, પૂજા ભક્તિ દાન યાત્રા વખતે પણ શું પરિણામ થાય, એ બધું તો હોય છે. પણ પ્રયત્નનું શું, આત્મા પ્રત્યેના પ્રયાસનું શું, અંદરમાં એ પ્રયાસ કેવી રીતે ચાલે છે, આ પ્રશ્ન છે. તેવી પરિણતિ અંદરમાં પ્રગટ કરવા માટે પ્રયત્ન કરે તો થાય, વારંવાર તેની પાછળ પડે તો થાય. પ્રયત્ન કરે ને પાછળ પડીને પ્રયત્ન કરે, આ કોઈ કહેવાનો વિષય નથી. લાભ એટલો મોટો છે જો આ મનુષ્ય પર્યાયમાં જીવ પંચમ ગતિ તરફની દિશા પકડે, ચાર ગતિની દિશા છોડીને, તો એનું ફળ બહુ મોટું છે. ભલે એ બે પાંચ દસ ભવે આવે, અનંતકાળમાં એ કોઈ બહુ મોટો કાળ નથી, અનંતકાળના મહાસાગરમાં એ કોઈ મોટો કાળ નથી, પણ એનું ફળ બહુ મોટું છે. અને એ ફળ બહુ મોટું છે એની ખબર પડે તો પાછળ પીડ્યા વિના જીવ રહે નહીં. શું કહે છે? તો એની પાછળ પડે એ વાત શું કરવા દીધી? એમ જ થાય છે. જેને સમજણની ભૂમિકામાં સમજણ બરાબર આવી એ પાછળ પીડ્યા વિના રહે નહીં. પાછળ પડીને શું કામ કરતો નથી એ સમજણની યથાર્થતા નથી એમ સૂચવે છે. સમજણની ખામી સૂચવે છે. સમજણમાં ને સમજણમાં આ પ્રકાર છે ત્યાં સુધી કોઈ રીતે કામ નહીં થવાનું. સ્વાધ્યાય સત્સંગ તો સમજણનો પ્રસંગ છે, પછી પ્રયોગનો ને પ્રયાસનો વિષય પછીનો છે. હવે સમજણ જો યથાર્થ મૂલ્યાંકન પૂર્વક ન હોય તો પાછળ પડીને જીવ કામ નહીં કરે. જે પાછળ પડીને કામ કરી લેવું જોઈએ, પાછળ લાગીને કામ કરી લેવું જોઈએ, એટલે કે લગ્નથી એક લયથી કામ કરવું જોઈએ, એ નહીં થાય. એનું કારણ સમજણ જે પ્રકારે હોવી જોઈએ એ પ્રકારે સમજણ નથી. સો એકડા જે બાળકને શીખડાવ્યા એને 100 રૂપિયાની નોટ આપો અને પૂછો કે જો આ કેટલા રૂપિયાની નોટ છે, તો આંકડા વાંચીને કહેશે કે એકડોને 2 મીંડા 100. પણ એ 100 રૂપિયા એટલે શું એની કિંમતની એને ખબર નથી. હા, 100 રૂપિયાની ખરીદ શક્તિ કેટલી છે એની એને ખબર નથી. 100ની ખબર છે એવું આમાં થાય છે. એ સત્સંગ સ્વાધ્યાય દ્વારા જીવ સમજણ કરે છે, પણ એ સમજણની કિંમત શું છે? આ પ્રકારની જે સમજણ અહીંયા ચાલે છે એની કિંમત શું છે? ગુરુદેવ એના માટે આખા બહુ વાત કરતા હતા, એવી રીતે ભાર દઈને વાત કરતા હતા કે અહીંયા જે વાત ચાલે છે તે વાત મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર સિમંદર ભગવાન તીર્થંકર દેવ વાત કરી રહ્યા છે, એ વાત અહીંયા ચાલે છે. એટલે કે તમે આ વાતને સામાન્ય નહીં સમજતા. અને ઇન્દ્રોને પણ દુર્લભ હોય સાંભળવા મળવી વાત, એવી વાત અહીંયા અત્યારે ચાલે છે. એ જુદા જુદા પ્રકારે વાત કરતા હતા. ઇન્દ્રોને પણ આ વાત સાંભળવી દુર્લભ છે, કેમ કે ત્યાં આ પ્રકાર નથી ચાલતો ડેવલપમાં. એટલે એનું મૂલ્ય આવવું જોઈએ, તો પાછળ પડ્યા વગર જીવ રહે નહીં. નહીતર મુખ્યતા ઉદયની રીએ ગૌણપણે સ્વાધ્યાય સત્સંગ એ વગેરે થોડા ઘણા પરિણામો શુભ ભાવનાને ક્ષુભસમ જ્ઞાનનાથી આ કરે. કાંઈક કરું છું એવો અભિપ્રાયમાં ભૂલ મારે ભૂલથી રહ્યા કરે. હું પણ કાંઈક કરું છું, કાંઈક તો કરું છું, કાંઈક તો કરું છું, સરવાળે કાંઈ થતું નથી હોતું. જેમ કોઈ શુભ ભાવમાં કે કોઈ શુભ સંજ્ઞામાં પતી ગયો, અટકીને ઊભા છે, પાછળ પડીને કામ થતું નથી. પ્રયત્ન કરે તો થાય, વારંવાર તેની પાછળ પડે તો થાય. બેમાં તો લીધું છે. પ્રયત્ન કરે તો થાય, એટલે માત્ર સમજે એમ નહીં, સમજીને પ્રયત્ન કરે તો થાય, અને એ પ્રયત્ન પણ પાછળ પડીને કરે તો થાય. બે વાત લીધી છે. અને ન થાય ત્યાં સુધી તે જાતનો પ્રયત્ન કર્યા જ કરવો. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પાછળ પડીને પ્રયત્ન કર્યા જ કરવો. ઉપદેશમાં એમ કહેવાય કે કર્યા જ કરવો, પણ જો સમજણ સાચી આવી હોય તો જીવ સહેજે સહેજે કર્યા જ કરે, પાછળ પડીને કર્યા જ કરે. અને આ માર્ગમાં એવી સરસ સુવ્યવસ્થા છે કે પાછળ પડીને પ્રયત્ન કરે એને સફળતા મળે મળે ને મળે છે. નિશાળમાં વિદ્યાર્થી ગમે એટલો સ્ટુડિયસ હોય, સ્ટુડિયસ એટલે બહુ લેસન કરનારો, બહુ સ્ટડી કરે અને સ્ટુડિયસ કહે છે, તો ફેલ થાય ખરો. અને વેપારમાં ગમે એટલો હોશિયાર હોય અને બહુ મહેનત કરે રાત દી, તોય તેનું ખોટ કરે, ખોટ જાય ખરી, કેમ કે ત્યાં પરિણામ હાથની વાત નથી. ત્યાં જે ફળ આવે છે એ પરાધીન છે. સંસારના કાર્યોમાં પ્રયત્ન કરવા છતાં નિષ્ફળતા મળે એ સંભવિત છે. અહીંયા બરાબર યથાર્થ પ્રયત્ન કરે તો નિષ્ફળતા મળે જ નહીં ને સફળતા મળે જ, એ ગેરેન્ટેડ છે, એ અનંત જ્ઞાનીઓની ગેરંટી છે. બેનશ્રીની શૈલીમાં એ વાત ખાસ આવે છે, આમ કરો તો આમ થાય જ, આમ કરો તો આમ થાય જ. એક ભાવનાનો વિષય લીધો તો કે ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, ભાવના કેમ સફળ ન થાય, થાય થાય ને થાય જ. એમ યથાર્થ પ્રયત્ન કરે અને એનું ફળ ના આવે એવું કોઈ દિવસ બને જ નહીં, સફળ થાય થાય ને થાય જ. આવી પ્રેરણાસ્પદ વાત છે, નિરાશા ઉત્પન્ન થાય એવી વાત નથી, આશાસ્પદ વાત છે અને ગેરેન્ટેડ વાત છે. છતાં જીવ ન કરે તો એનો કોઈ ઉપાય નથી. ન થાય ત્યાં સુધી તે જાતનો પ્રયત્ન કર્યા કરવો, હું જ્ઞાન છું, દર્શન છું, એવા સુવિકલ્પની પાછળ આત્માનો જ્ઞાન સ્વભાવ છે તેને ગ્રહણ કરવો. માત્ર વિકલ્પ કર્યા કરવા એમ નહીં, જો માત્ર વિકલ્પ જ કર્યા કરે તો કોઈ દિવસ ગ્રહણ ન થાય, કોઈ દિવસ અનુભવ ન થાય, પણ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. એમની શૈલીમાં આ પણ એક વાત છે, ગ્રહણ કરવું, ગ્રહણ કરવું, માત્ર વિચાર કરવો, વિકલ્પ કરવો એમની, ગ્રહણ કરવું, ગ્રહણ કરવું એ અનુભવ સંબંધીના એની પ્રયત્ન દશા છે. આપણે નથી કહેતા ભૈયાને માથે ઉઠી લીધું, એમ હું જ્ઞાન છું, એમ દર્શન છું, એમ વિકલ્પ નહીં, એમ ગ્રહણ થવું જોઈએ. એની શરૂઆતની રીત એવી છે, બહુ સ્પષ્ટ કરીએ તો, કે હું જ્ઞાન છું એમ તને વિકલ્પ આવ્યો તો તે જોયું, હું જ્ઞાન છું એમ તે જોયું કે ન જોયું, તો એકલો વિકલ્પ કર્યો તે, અને તે વિકલ્પ કર્યો તો શું કરવા ન જોયું એ કે. જ્યારે જ્ઞાન પ્રગટ છે, પ્રગટ છે, અનુભવ ગોચર છે, સમજાય એવી રીતે પ્રગટ છે એટલે સાકાર છે એને એમ કહેવાય. નિરાકાર હોય તો ન સમજાય, જેમ દર્શન નથી સમજાતો, દર્શન ઉપયોગ નથી સમજાતો, કેમ કે એ નિરાકાર છે ને સૂક્ષ્મ છે, પ્રગટ હોવા છતાંય તે જ્ઞાન પ્રગટ છે, સાકાર છે અને અનુભવ ગોચર છે. આ ત્રણ શબ્દો જયચંદજીએ 246 કળશના ભાવાર્થમાં આત્માને ઓળખવા માટે વાપર્યા છે, કે આત્માને જ્ઞાન લક્ષણથી ઓળખાય છે એનું કારણ શું છે, કે જ્ઞાન પ્રગટ છે, અનુભવ ગોચર છે અને સાકાર છે. તો હું જ્ઞાન છું એવો જ તને વિચાર અને વિકલ્પ આવે છે ત્યારે તારું જ્ઞાન તને તારા જ્ઞાનને જોવે છે, જ્ઞાન પોતાને જોવે છે કે નથી જોતું? જો જોવે તો હું જ્ઞાન છું એમ ગ્રહણ થવાનો અવસર આવશે, અને નહીં જોવે તો વિકલ્પ કર્યા જ કરશે, રટણ કર્યા જ કરશે, ચિંતન કર્યા જ કરશે, આત્માનું મનન કર્યા જ કરશે. હું જ્ઞાન છું, હું દર્શન છું, જ્ઞાન દર્શન છું, જ્ઞાન દર્શન સ્વરૂપ છું. વિકલ્પ ક્યાંય અધર ચાલશે અને ક્યાંય ઉપયોગ પાછો અધર બીજો વિયે જશે ખબર નહીં પડે. વિકલ્પ આત્માના ચાલે, ઉપયોગ કંઈકમાં ઉભીરો ચાલે, ખબર જ ન પડે. માળા ગણતો એના જેવું થઈ જાય, માળાના પાયરા ફેર્યા કરે, ઉપયોગ ક્યાંય ફેર્યા કરે, એના જેવું થાય. પછી એટલે ખાસ એ વાત ઉપર એમનો સંકેત આવે છે કે હું જ્ઞાન છું, હું દર્શન છું એવા શુભ વિકલ્પની પાછળ જે આત્માનો જ્ઞાન સ્વભાવ છે, પર્યાયને અડીને જ ઊભો છે જ્ઞાન સ્વભાવ, પર્યાયની પાછળ પર્યાયને અડીને જ જ્ઞાન સ્વભાવ ઊભો છે, તેને ગ્રહણ કરવો. માત્ર વિકલ્પને પોતા રૂપે ગ્રહણ ન કરવો પણ સ્વભાવને ગ્રહણ કરવો. હું જ્ઞાન છું, દર્શન છું, એ તો સ્વભાવ છે, એક સમયનો બહિર્લક્ષી પર્યાય નથી, ક્ષણિક પર્યાય નથી, એ સ્વરૂપની વાત છે. હું જ્ઞાન છું, હું દર્શન છું, એ ત્રિકાળી સ્વરૂપની વાત છે. તો સ્વરૂપને ગ્રહણ કરવો, બારમાં પણ કોઈ ફળ ચાખે છે, ખાલી ચાખે છે તો પણ આખી વસ્તુને ગ્રહણ કરે છે ત્યાં. માત્ર સ્વાદની પર્યાયને, એકલી સ્વાદની પર્યાયને છૂટી પાડીને ગ્રહણ નથી કરતો. દ્રાક્ષ ચાખે તો દ્રાક્ષ સારી છે એમ કહેશે, કેરી લેવા જાય ત્યારે થોડું ચખાડે છે, કેરી પપૈયો કોઈ ફ્રૂટ થોડું સેમ્પલ ચખાડે છે ને, તમે ચાખી તો જુઓ, બહુ સારી ચીજ છે. તો માત્ર એ સ્વાદને અનુભવ નથી કરતો, વસ્તુ આવી છે એમ જોવે છે, વસ્તુને ગ્રહણ કરી લે છે, એમાં સ્વાદની મારફત આખી વસ્તુને ગ્રહણ કરે છે. એમ જ્ઞાનની પર્યાયની મારફત આખો સ્વભાવ છે એને ગ્રહણ કરવાની વાત છે, અને એ જ એની પ્રેક્ટિકલ સાઈડ છે. કેમ કે પર્યાય એટલી છૂટી આવતી જ નથી, દ્રવ એ દ્રવ દ્રવ રૂપે જ છે ખરેખર, તો ત્યાં દ્રવપણે જે પર્યાય છે, જે સેમ્પલ છે, સ્વભાવનો સેમ્પલ છે, એ દ્રવ્યપણે છે. એટલે દ્રવ ગ્રહણ થવું જોઈએ, દ્રવ પકડાવવું જોઈએ, એવો પ્રકાર હોવો જોઈએ પ્રયત્નની અંદર. અનુભવ પ્રકાશમાં એવું વાક્ય છે, એવું વચન છે, જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં સ્વભાવ શક્તિને ગ્રહણ કરવી. જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં સ્વભાવ શક્તિને ગ્રહણ કરવી, કે એ ઉપયોગના દરવાજે સ્વભાવ શક્તિ પરમાત્મા શક્તિ રૂપે ઊભો છે, અગ્નિના તણખામાં મોટી આગ લાગે એવી શક્તિને તું જોવે છે કે નથી જોતો? તિખારો તણખો, તિખારો છે ચિનગારી, એમાં નાયલોનનું કપડું હોય કે રૂ બાજુમાં પડ્યું હોય કે ગેસ તેલ હોય કે સ્પિરિટ હોય પેટ્રોલ હોય, સાવધાની રાખવામાં આવે છે કે નથી આવતી. હવે નાનો તણખો છે એમાં શું થઈ ગયું એમ કોઈ ઉપેક્ષા નથી કરતો. ત્યાં અગ્નિની પર્યાય બહુ નાની છે અને સાવ ક્ષણિક જ છે, તિખારાને ઓલવાતાય વાર નથી, બહુ ક્ષણજીવી છે અને બહુ નાનો અગ્નિનો પર્યાય છે. પણ શક્તિ કેટલી છે કે જો આગ લગાડે તો કેટલું બાળે એનો કોઈ હિસાબ નહીં કાઢી શકાય. આગ લાગે તો કેટલું બળે એનો કોઈ હિસાબ ન થઈ શકે. તો ત્યાં તણખામાં શક્તિને જોઈ કે ન જોઈ તે એમ પર્યાય મારફત શક્તિને જોવાની વાત છે. શક્તિ એ રીતે જ જોવાય છે, બીજી રીતે જોવાતી નથી. એમ તારા સ્વભાવ શક્તિને ગ્રહણ કર, સામર્થ્યને પકડતો. અને સતત ઉત્પન્ન થયા કરે છે પણ એની શક્તિનું સૂચક છે. તો શક્તિને ગ્રહણ કર એમ કેવું છે. એટલે સ્વભાવ કયો કે શક્તિ કયો. વિકલ્પની પાછળ આત્માનો જ્ઞાન સ્વભાવ છે તેને ગ્રહણ કરવો. ગુણ ભેદ ઉપર નહીં, એક ગુણ નહીં, એક પર્યાય નહીં અને એક ગુણે નહીં. જ્ઞાનમાં એકલો જ્ઞાન ગુણ પણ નહીં. ત્યાં પણ સ્વાદની પર્યાયમાં ક્યાં એકલો સ્વાદને લીએ છે, તો આખી વસ્તુને જ લીએ છે ને. આખી વસ્તુમાં એનું વજન આવી ગયું, એનો રંગ આવી ગયો, એનો સ્પર્શ આવી ગયો, બધું આવી ગયું ને. આખી વસ્તુમાં તો બધું આવી જાય છે. ગુણ ભેદ ઉપર નહીં, એક અખંડ દ્રવ ઉપર દ્રષ્ટિ કરવાની છે. આખી વસ્તુ અખંડ દ્રવ છે, અખંડ દ્રવ સ્વભાવ છે, એના ઉપર દ્રષ્ટિ કરવાની છે. દ્રષ્ટિ કરવાની છે એટલે એને હૈયાતી રૂપે ગ્રહણ કરી લેવાનું છે, એને પોતાની હૈયાતી રૂપે ગ્રહણ કરી લેવાનું છે કે હું આવો છું. ભાવભાષણના કાળમાં જ્યારે ભાવભાષણ થાય છે ત્યારે જ્ઞાન લક્ષણના આધારે અખંડ જ્ઞાન સ્વભાવી અનંત ગુણાત્મક આખી વસ્તુ લક્ષ ગોચર થાય છે. માત્ર એટલી જ્ઞાન શક્તિ પણ નહીં ને માત્ર એટલો જ્ઞાનનો પર્યાય પણ નહીં, અનંત ગુણાત્મક આખી વસ્તુ છે એ લક્ષ ગોચર થાય છે. પછી એની હૈયાતી અનુભવ ગોચર થાય છે સ્વાનુભવના કાળમાં, ત્યારે દ્રષ્ટિ પ્રગટ થાય છે. કેમ કે દ્રષ્ટિનો વિષય હૈયાતીને ગ્રહણ કરવાનો છે. હું છું બસ આટલું. શ્રદ્ધાનું દ્રષ્ટિનું પરિણમન હું છું એમ આવી જાય છે નિર્વિકલ્પણે. હું છું એમ નિર્વિકલ્પણે આવી જાય છે. હું કેવો છું વિજ્ઞાનનો વિષય છે, કેવો છું એ દ્રષ્ટિનો વિષય નથી. હું છું એટલો જ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિ કરવાની વાત છે અને એ દ્રષ્ટિ જ્ઞાનપૂર્વક થાય છે. એટલે ભાવ ભાષણ પહેલા થાય છે કે હું આવો છું. પછી આવો છું આવો છું આવો છું આવો છું આવો છું એવું જે સતત પુરુષાર્થપૂર્વક પરિણમન ચાલે છે અને એમ આવો છું એમ ભીંસ જાય છે ત્યારે મિથ્યાત મન પડતું 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 દબાઈ જાય છે, ઉપશમ થાય છે. શક્તિહીન થવાથી તે ઉપશમ થાય છે અને સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એમાં સ્વાનુભવ અને સમ્યક દર્શન એક સાથે એક કાળે ઉત્પન્ન થઈ જાય છે. અને એ લીનતાનો પાણ કાળ હોવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય છે, લીનતાના કાળમાં થાય છે. એટલે એક અખંડ ઉપર દ્રષ્ટિ કરવાની છે, પરંતુ અનાદિનો બહારનો અભ્યાસ થઈ ગયો છે એટલે થતું નથી. જો કારણ બતાવી દીધું, બહારનો અભ્યાસ એટલે શું કે બહિર્મુખ ભાવે પરિણમન કરવાની પ્રેક્ટિસ એટલી બધી ઊંધી થઈ ગઈ છે કે એ સહેજે થઈ ગયું છે. જ્ઞાન કરે તો બાહ્ય જ્ઞાન કરે, શુભ ભાવ કરે તો બાહ્ય ભાવ કરે, મુખ્ય તો બે શ્રદ્ધા તો નિર્વિકલ્પણે ઊંધી ચાલે છે, એની તો પકડાતી નથી. પણ આ તો પકડાય એવું છે કે બાહ્ય જ્ઞાન થાય છે અને જે ચારિત્રમાં શુભ ભાવ થાય છે એ પણ બાહ્ય થાય છે, બહિર્મુખ ભાવે થાય છે, અને એ અનાદિનો અભ્યાસ તેવ સહજપણે થઈ ગઈ છે એટલે થતું નથી. એટલે મુમુક્ષુની ભૂમિકામાં પણ અંદર જવાની લાઈન દોરી અપાય છે. નાનીનો જે માર્ગ કયો ને તો કરવું દેવે, એમાં પણ અંદર જવા માટેની લાઈન દોરી છે. જેમ કે આપણે પરિણામની ચર્ચામાં એમ લઈએ છીએ કે તો રસને પકડ, તો રસ છે એ પરિણામનો અંતરંગ અંતરંગ અંગ છે, અંદરનો અંગ છે. શું હું એમને પ્રશ્ન કર્યો કે શુભ ભાવમાં શુભ રસ શું, શુભ ભાવ છે એનો બાહ્ય અંગ તો પકડાય છે પણ અંદર રસ શું છે એનો અંતરંગ છે. આ તો વિભાવમાં વિભાવમાં અંદરની વાતો પકડાવે છે. નાનીના માર્ગમાં આ બધો અભ્યાસ છે કે તો રસને પકડ, અરે રસ ક્યાં જાય છે પકડ, ભલે તું વિભાવમાં આવો છો તો માર્ચ મેં અંદર તો આવ, બહારથી તો અંદર તો આવ, અંદરની બાજુ લઈ જવાની વાત છે. એવી જ રીતે જ્ઞાનની પર્યાયમાં પણ જ્ઞાન રસ છે, અને જે રસ છે એ શક્તિનું સ્વરૂપ છે. રસ છે એ શક્તિનું સ્વરૂપ છે. વિભાવમાં વિભાવ શક્તિ ક્યાં છે એમ સીધો પ્રશ્ન પૂછવામાં આવે તો વિભાવ રસમાં વિભાવ શક્તિ છે. કોનો વિભાવ બળવાન કે જેનો વિભાવ રસ બળવાન, તેનો વિભાવ બળવાન. કેમ કે તાંદુલિયો મત છે, તંદુલ જેટલી ચોખા જેટલું એનું શરીર છે અને મગરમચ્છ ઉપર બેઠો છે. મગરમચ્છ છે એ આળસુ છે, મોઢું ફાડીને આમ બેઠો છે. કેટલાય માછલા આવે ને વ્યા જાય, કેટલાય પાણીમાં માછલા એના મોઢામાં આવે ને પાછા વ્યા જાય, મોજા હોય ને. આ બેઠો બેઠો પરિણામ શક્તિથી કરે છે, રસ પડે છે એને. મૂર્ખો છે, મૂર્ખો. આટલા બધા માછલા મોઢામાં આવે ત્યારે મોઢું બંધ કરી દેવું જોઈએ ને, હું તો ખાઈ જાઉં. એને તો ખાવાની શક્તિ જ નથી, કેમ કે એનું શરીર જ આટલું છે, માથલું ક્યાંથી ખાય. પણ રસ ઘણો પીવો છે, સાતમી નારકી જાય. આ વિભાવ રસમાં વિભાવ શક્તિ ક્યાં છે એમ જ્ઞાનના પર્યાયમાં પણ જ્ઞાન રસ છે. ગુરુદેવની ભાષામાં કહીએ તો ગુરુદેવ એવા શબ્દો બોલે, બહુ રસથી બોલતા હતા. આત્મા જ્ઞાન રસનો કંદ છે એમ કે, આત્મા રસકંદ છે, ચૈતન્ય રસકંદ છે એમ કે રસ લેતા હતા, ચૈતન્ય રસ છે, એ રસ છે, એ શક્તિનું સ્વરૂપ છે, વ્યક્ત શક્તિનું વ્યક્ત સ્વરૂપ છે. પર્યાયમાં જે પર્યાય રસ છે એ શક્તિનું વ્યક્ત સ્વરૂપ છે, નહીતર આ રીતે શક્તિને અવ્યક્ત ગણવામાં આવે છે શક્તિ રૂપે. તો પણ જો સર્વથા અવ્યક્ત હોત તો પર્યાયથી પકડાત નહીં કોઈને. પર્યાય દ્વારા સ્વભાવનું ગ્રહણ થાય છે, એનું કારણ શું છે કે સ્વભાવમાં એની અભિવ્યક્તિ આવે છે કોઈ અંશે, એટલે ત્યાંથી પકડાય. જ્ઞાન શક્તિની વ્યક્તિ ક્યાંક જ્ઞાનમાં, શક્તિની વ્યક્તિ ક્યાંક તે ગુણની પર્યાયમાં, અને જ્ઞાનમાં સારું છે કે પૂરેપૂરો વિભાવ નથી. જેટલું બહિર્મુખપણું છે, ચંચળતા છે, એટલો જ વિભાવ છે, બાકીનો સ્વભાવ છે. અને એ પણ તો જ્ઞાનના અંતરંગને જોતો, જ્ઞાન સામાન્ય છે ત્યાં એને અંદર લઈ જવાય છે. એવી રીતે અંતર્મુખ થવા માટેની વ્યવસ્થા, પ્રક્રિયાની સુવ્યવસ્થા, પ્રયોગની સુવ્યવસ્થા જ્ઞાનીના માર્ગમાં છે અને જીવને અંતર્મુખ કરાવે છે. એટલે એમ કે છે કે અનાદિનો બહારનો અભ્યાસ થઈ ગયો છે એ ઘણું દ્રઢ થઈ ગયું છે એટલે થતું નથી, અને મંદ મંદ પુરુષાર્થ કરે તો ન થાય, ઢીલોઢચ થાય, ઢીલોઢચ રહી એનું કામ નહીં થાય. અને શું કરવા ઢીલો રહીએ છો, મોડું થાય તને પાલવે છે ત્યારે ને, મોડું થાય તને પાલવે છે ત્યારે ઢીલો રહીએ છે ને, શું કરવા તને એ પાલવે છે, પોસાય છે શું કરવા, કે તારી રુચિ નથી. રુચિવાળાને મોડું થાય તે પોસાય નહીં. મંદ મંદ પુરુષાર્થ કરે તો ન થાય, ક્ષણે ક્ષણે તે જાતનો ઉગ્ર પુરુષાર્થ કરે તો થાય, અથવા તો જેને થાય છે એને પુરુષાર્થની ઉગ્રતા એ થાય છે, અને પુરુષાર્થની ઉગ્રતા સહજ થાય એવું જ વસ્તુનું સ્વરૂપ છે, ચમત્કારિક એવું વસ્તુનું સ્વરૂપ છે. ક્ષણે ક્ષણે તેનું જીવન જ્ઞાયકમય થઈ જાય, પુરુષાર્થ કરનારનું જીવન ક્ષણે ક્ષણે જ્ઞાયકમય થઈ જાય, તન્મય થઈ જાય, અને પોતે છે શું કરવા તન્મય ન થાય, બીજો હોય તો તન્મય થવું મુશ્કેલ પડે. આમ તો બહાર બહારમાં તન્મયતા કરે છે, જ્યાં સુખ ભાસે છે ત્યાં, સુખ ભાસે છે ત્યારે ક્યાં વાત કરવી. અન્ય મતિમાં પરમેશ્વરને એક કલ્પના કરવામાં આવે છે, પરમેશ્વર આવા હોય એટલે તેના ચિત્રોને એની મૂર્તિ કરે છે. એવી જ રીતે માતાજી વગેરે જેનું જે આરાધ્ય દેવ કે દેવી હોય એનું સાકાર રૂપ કરવામાં આવે, પછી એમાં એ લોકો ભક્તિથી એટલી બધી તન્મયતા કરે છે. વર પદાર્થમાં કે જાણે હું તન્મય થઈ ગયો છું, એનો બહુ મોટો ઐતિહાસિક દ્રષ્ટાંત આ છે. વિવેકાનંદના ગુરુ થઈ ગયા ને રામકૃષ્ણ પરમહંસ, રામકૃષ્ણ પરમહંસ કલકત્તાની કાળી માતાના મંદિરમાં એનામાં તન્મય થઈને પીડ્યા રહેતા ભૂખ્યાને દર્શન, એવો એનો ઇતિહાસ છે. અત્યારે એ સ્થાન છે કલકત્તામાં બેલુર મઠ, બેલુર મઠ છે ને એનું રામકૃષ્ણ પરમહંસનું મૂળ સ્થાન છે. ફર્સ્ટ પહેલી વખત ગયા કલકત્તે ત્યારે જોવા લઈ ગયા હતા, 2030ની સાલમાં જવાનું થયું પર્યુષણમાં. પછી હું પહેલી વખત કલકત્તા આવ્યો છું, તમે કલકત્તામાં જે જોવા જેવું હોય ત્યાં બધું દિવસ અમારા સ્વાધ્યાય આવ્યો, આખો દિવસ તો બીજો કંઈક કોઈ મળવા આવે તો જુદી વાત છે, નહીં તો ફ્રી હોય એટલે વેલુર માટે જોવા ગયા હતા. અત્યારે તો ઘણો મોટી સંસ્થા થઈ ગઈ છે, પણ એમાં મુખ્ય મુદ્દો એમનો એ હતો, બસ એનામાં તન્મય થઈને પીડા રહેતા હતા. પર પદાર્થમાં અમુક કલ્પના કરીને તન્મયતા થાય છે તો આ તો તું પોતે જ છો અને તારામાંથી જ્ઞાન ઉગે છે. તું જોતો ખરો તારામાંથી સ્વયં જ ઉગે છે, એમાં તન્મયતા કેમ ન થાય? કે એનું તન્મય થઈ જાય તો પ્રગટ અનુભવ છે, તન્મય ન થાય ત્યાં સુધી પરોક્ષ વિકલ્પ ચાલ્યા કરે, નહીંતર પ્રત્યક્ષ અને પ્રગટ અનુભવ થઈ જાય છે. એટલે આગળ જઈ શકતા નથી તો શું કરવું એનો ઉત્તર આપી દીધો, કે શું કરવા જઈ શકતા નથી કે બહારનો અભ્યાસ થઈ ગયો છે એટલે બહિર્મુખ પરિણામ કરો છો તમે. બાકી એ જ ધારો પુરુષાર્થ કરીને પાછળ પડીને પ્રયત્ન કરો ઉગ્રતાથી તો સ્વરૂપ પ્રત્યક્ષપણે અનુભવ ગોચર થાય થાય ને થાય છે. મુમુક્ષુની ભૂમિકામાં સમજણના કાળે યથાર્થ મૂલ્યાંકન દ્વારા જીવ વસ્તુનું સ્વરૂપ અને પોતાના લાભને સમજે તો માત્ર બાહ્ય ભાવોમાં રોકાય નહીં અને અંતઃતત્વ સ્વરૂપ પોતાના સ્વભાવ સ્વરૂપને ગ્રહણ કરવાના ઉગ્ર પ્રયાસમાં સતતપણે પરિણમે તો અવશ્ય આત્મસિદ્ધિ થાય છે.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ